મુદગર તેમાં વેદાંતની વાત છે. વેદાંતે બે શબ્દો વાપર્યા, એક શબ્દ છે બ્રહ્મ અને બીજો શબ્દ છે માયા. માયા શબ્દનો બીજો અર્થ થાય ભ્રાંતિ, ભ્રાંતિનો અર્થ ભ્રમણા થાય. ભ્રાંતિ મૂળ વેદાંતનો શબ્દ છે, પણ આ બધા દર્શનોને તે વાપર્યો છે. એક, ઘડાનું મોઢું નાનું અને પેટ મોટું હોય, ઘડામાં બોર ભર્યો હોય, વાંદરો બોર લેવા હાથ ઘડામાં નાખે, મુઠ્ઠી ભરે, પછી તેમાં હાથ બહાર નીકળે નહીં, એટલે તેને ભ્રમણા થાય કે અંદર તેનો હાથ કોઈએ પકડી રાખ્યો છે. આવી ગેરસમજ તે ભ્રાંતિ ભ્રમણા. મુઠ્ઠીમાંથી બોર છોડી દે તો હાથ બહાર નીકળી જશે, પરંતુ પણ સંસારની આપણે પણ સંસારને મુઠ્ઠીમાં પકડીને બેઠા છીએ અને કહીએ છીએ કે અમને સંસાર છોડતો નથી. બે, પોપટ લાકડી ઉપર બેસે છે, પછી ગોળ ગોળ ફરે છે, પછી તેને થાય છે કે હું પડી જઈશ, એટલે લાકડી મજબૂત પકડી રાખે છે. તેને ભ્રમણા થાય છે કે હું પકડાઈ ગયો છું, તેને કહેવાય છે ભ્રાંતિ. ત્રીજું, હરણની દૂટીમાંથી કસ્તુરી પેદા થાય છે. હરણ સુગંધ પાછળ પાગલ છે, તેને થાય છે સુગંધ બહારથી આવી રહી છે, તેને બહાર શોધવા દોડાદોડી કરે છે, દસે દિશામાં ફ્રિયા કરે છે, આનું નામ છે ભ્રાંતિ.
ખેડૂત ખેતરમાં કૃત્રિમ માણસ ચાળિયો ઊભો કરે છે, તેને જોઈને ગાય ભેંસ તેને માણસ માની પાસે આવતા નથી. આ ગાય ભેંસને ભ્રાંતિ થાય છે. એવી જ રીતે ભાલ પ્રદેશમાં ઘણી વખત એવું થાય છે કે ભર બપોરે દૂર નદી વહેતી દેખાય, ત્યાં જાઓ તો પાણી ન હોય, પાણી ન હોય ને પાણી દેખાય, એ ભ્રાંતિ ભ્રમણા. કૂતરું હાડકું લઈ આવે, તેને ચૂસે, હાડકાની કણી જડબામાં ભરાઈ જાય, લોહી નીકળે છે, લોહીનો સ્વાદ આવે છે તેના જડબામાંથી, પરંતુ મોંમાં પકડેલા હાડકામાંથી આવે છે તેમ માની મજાથી હાડકું ચૂસે છે, એ ભ્રાંતિ. છેલ્લું દ્રષ્ટાંત, રાતના અંધારામાં રસ્તા ઉપર દોરડું પડેલું હોય, ઘણીવાર ચાલ્યા જતા માણસને લાગે કે સાપ લાગે છે અને ઓ બાપ આ તો સાપ છે એમ બૂમાબૂમ કરી મૂકે છે. આ બધી ભ્રાંતિઓ છે, તેમ આ શરીર તે હું છું તેને કહેવાય છે ભ્રાંતિ. વાસ્તવિક રીતે તમે શરીર નથી, શરીરમાં તમે છો. જે પોતે છે તે ન સ્વીકારવું અને જે પોતે નથી તે માનવું, તેનું નામ ભ્રાંતિ. બહુ સમજવા પ્રયત્ન કરજો. જે પોતાનું થવાનું નથી, પોતાનું હતું નહીં, આવ્યા ત્યારે સાથે લાવ્યા ન હતા, જશો ત્યારે સાથે જશે નહીં, વચગાળામાં આ ઘટના ઘટે છતાં પોતાનું માને, તેનું નામ ભ્રાંતિ. કૃપાળુદેવે કહ્યું છે કે આત્મભ્રાંતિ સમરોગ નહીં. આ સંસાર ભ્રાંતિમાંથી મોહમાંથી ઊભો થાય છે. આને માયા કહો, અજ્ઞાન કહો કે અવિદ્યા પણ કહો. જે પદાર્થો નાશવંત છે, ક્ષણભંગુર છે, અનિત્ય છે, જોત જોતામાં વિખરાઈ જવાના છે, ચાલ્યા જવાના છે અને ખતમ થઈ જવાના છે, એ પદાર્થો કાયમ રહેશે એમ માની તેની સાથે મમત્વની મજબૂત ગાંઠ બાંધવી, તેનું નામ ભ્રાંતિ. તમને કોઈ એમ કહે તિજોરીમાં મૂકેલા નાણાં બહાર કાઢવાની કે બજારમાં જવાની જરૂર નથી, તમે તુરત જ કહેશો કે એવું ન થાય, ધંધો કરવો જોઈએ. જ્ઞાની કહે છે કે એ ખરે, એ અરે લક્ષ્મી ચંચળ છે, નાશવંત છે, વીજળીના ઝપકારા જેવી છે, છતાં આ કાયમ રહેશે એવું માનવું, એ એક જાતની ભ્રમણા કે ભ્રાંતિ છે.
કાચની કાયા રે છેવટ છારની, સાચી એક માયા રે જીન અણગારની, આ કાયા પણ કાયમ રહેવાની નથી. સ્વજનો સારા છે, સુખ આપે છે, અનુકૂળ છે, પણ સાહેબ આ પક્ષીનો મેળો છે. આશ્રમની અંદર વૃક્ષો હોય છે, સાંજ પડતા હજારો પક્ષીઓ એ વૃક્ષો ઉપર આવે છે. અમે તો કહીએ છીએ કે આખા દિવસમાં એમણે જે કર્યું હોય તે વાતો કરે છે, ક્યાં જઈ આવ્યા, શું ખાધું, ક્યાં પાણી પીધું, મજા કરી, કેવી લહેર, આવી તે વાતો કરતા હશે. સવારે જુઓ તો એક પણ પક્ષી ન હોય, આમ કુટુંબ પણ વડલાના ઝાડ જેવું છે અને કુટુંબીઓ ભેગા થયેલા પક્ષીઓ જેવા છે. એક દિવસ બધા જ વિખરાઈ જવાના છે. કાયમ સાથે રહીશું એમ માનવું તે ભ્રાંતિ છે.
આ ભ્રાંતિ ભ્રમણાની વ્યાખ્યા થઈ રહી છે, એટલા માટે નરસિંહ મહેતાએ કહ્યું કે ભવન ઉપર ભવન, ફ્લેટ ઉપર ફ્લેટ બનાવતો જાય છે, પણ વિચાર કર કે ભીંત જો કાચી છે તો તૂટી પડતા વાર નહીં લાગે. અજ્ઞાનતાપૂર્વક ગેરસમજણ હોવી તેનું નામ ભ્રાંતિ. હું આત્મા છું, શરીર નથી, એના બદલે હું શરીર છું, હું આત્મા નથી. ભ્રાંતિના કારણે આ બે ભૂલો આપણે વારંવાર કરતા આવ્યા છીએ, એટલા માટે કહ્યું કે આત્મભ્રાંતિ સમ રોગ નહીં, આ આત્માની ભ્રાંતિ છે, તેના જેવો બીજો કોઈ રોગ નથી. એ જ બધા દુઃખનું મૂળ છે, એના કારણે અનાદિકાળથી સંસારમાં છીએ. તમે આજે છો તે પ્રમાણ છે, તમે ગઈકાલે પણ હતા એમ ભૂતકાળમાં જાઓ તો અનંતકાળ ગયો. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન તું ન હતો અને હું ન હતો તેવો કોઈ કાળ નથી, અને ભવિષ્યમાં હું નહીં હો કે તું નહીં હો તેવો કાળ પણ હશે નહીં. આપણો અંત આવવાનો નથી, પરંતુ એટલું છે કે તારું આ શરીર નહીં હોય અને મારું આ શરીર નહીં હોય, પરંતુ આપણે હોઈશું. કાંઈ સમજાય છે? હું બોલવામાં ભૂલ નથી કરતો, હું સત્ય કહી રહ્યો છું કે આ મોર મુગટવાળો કૃષ્ણ નહીં હોય અને આ ગાંડી બાણ વાળી અર્જુન નહીં હોય. જે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરવા સજ્જ થયા છે તે આજે કાલે બધા જ હશે, પણ બધા જ હશે. એ અજર છે, નિત્ય અને શાશ્વત છે, અનાદિકાળથી છે. શરીર હણાવા છતાં જે હણાતો નથી, આવું તત્વ હોવા છતાં તેને ન માનવું તેનું નામ ભ્રાંતિ.
પરમ કૃપાળુ દેવ કહે છે આ ભ્રાંતિના કારણે દુઃખ છે, મોહ છે, અને આ ભ્રાંતિના કારણે મમત્વ અને આસક્તિ છે. આ ભ્રાંતિના કારણે મારાપણું છે. તમને થશે કે આ મારો બાબલો ઇંગ્લિશ મીડિયમમાં ભણશે, MBA નો કોર્સ કરશે, મોટી કંપનીમાં કામ કરશે, ઘણો બધો પગાર હશે, આ બધી કલ્પના થાય અને તેના ઉપર મમત્વ થાય, એ તો સમજ્યા. પરંતુ સામે ગાય બાંધી છે, તેના વાછરડાને તેનાથી દૂર રાખશો તો આખી રાત ભંભરશે કે મારું વાછરડું ક્યાં. હવે તેનું વાછરડું ઇંગ્લિશ ભણી MBA નો કોર્સ વગેરે કરવાનું છે. એ ગાયને કોણ કહેશે કે તારું વાછરડું મોટું થઈ તને ઓળખશે પણ નહીં. પણ તું તેને પોતાનું માને છે તે ભ્રાંતિ છે. તમે પણ જે તમારું નથી તેને પોતાનું માનો છો તે ભ્રાંતિ છે, એ ભૂલ છે, અને તેના કારણે કર્મો બંધાય છે. કર્મના કારણે જન્મ મરણ કરવા પડે છે. એટલા માટે કહ્યું કે આત્મભ્રાંતિ જેવો મોટો રોગ નથી. શરીરના રોગો છે, મનના રોગો છે, ઘણા રોગો છે, પણ આત્મભ્રાંતિ જેવો મોટો રોગ નથી. બીજી મોટી વાત એ છે કે આ રોગ છે એ ખબર પડતી નથી. આપણે અહીં બેઠા છીએ એ બધા જ રોગી છીએ, બધાને આ ભ્રાંતિનો રોગ લાગુ પડેલ છે. આ ભ્રાંતિ રોગની ખબર પડે તેવી કોઈ સરકારી હોસ્પિટલ નથી, બ્રિજ કેન્ડી કે જસલોકની પણ હોસ્પિટલ નહીં, પણ એક જ જગ્યા છે જગતમાં, અને એ જગ્યાનું નામ છે સત્સંગ. સત્સંગમાં જાઓ ત્યાં આ શબ્દો કાને પડશે કે આત્મભ્રાંતિ સમ રોગ નહીં. બીજા સંઘમાં, લગ્નમાં કે મેળાવડામાં આ શબ્દો સાંભળવા નહીં મળે. લગ્નમાં તો ઓઠ ઠાઠ હોય છે, રાચનારા રાચે છે અને જોનારા બળતા હોય છે, એમને ભાન નથી. પરંતુ સત્સંગમાં એને ખબર પડે કે આ રોગ છે.
હવે સવાલ એ થાય છે કે આ રોગ માટે કેવો છે? ડોક્ટર તો તમને તપાસશે, ફોટો લેશે, નિદાન કરશે, પછી કહેશે કે ગંભીર રોગ છે. તમે પૂછશો કે મટાડી શકાશે? ના. તત્વજ્ઞાનના શાસ્ત્રો કહે છે કે આત્મભ્રાંતિ જેવો બીજો રોગ નથી, પણ તે મટી શકે તેમ છે. એ રોગની ખબર સત્સંગમાં પડે બીજે ન પડે, પણ મટાડશે કોણ? પરમ કૃપાળુ દેવે કહ્યું કે સદગુરુ વૈદ્ય સુજાણ, શબ્દ અદભુત છે. વૈદ્ય પણ બે પ્રકારના હોય છે, એક કોઈ પણ જાતની અપેક્ષા ન રાખીને દવા કરે. એક ઝંડુભટ્ટ નામના મોરબીમાં વૈદ્ય હતા, એક દર્દીને જોવા ગયા. દર્દીને ટીબી હતો અને ઉંમર 25 વર્ષની જ હતી. પત્ની ખાટલા પાસે બેઠી બેઠી રોતી હતી. તેણે ઓશિકા નીચે 5000 મૂકી બાઈને કહ્યું કે દવા મોકલું છું, સાત્વિક ખોરાક આપજો, પૈસા મળી રહેશે. આવા પણ વૈદ હોય છે, અને બીજા ડોક્ટર એવા પણ હોય કે દર્દીનું ઓપરેશન કરતા કરતા આવે અને કહે કે દર્દી જોખમમાં છે, બીજા 50000 ટેબલ પૂરું મૂકો તો અમે મહેનત કરીએ. ગુરુ પણ બે પ્રકારના હોય છે, ઝંડુભટ્ટ જેવા અને ડોક્ટર જેવા. જે ડોક્ટર જેવા છે તેને કુગુરુ કહ્યા છે. હું વારે વારે કહ્યા કરું છું જેથી તમને સમજણ પડે. ચા બગડ્યો તેનો દેહ બગડ્યો, અથાણું બગડ્યું તેનું વશ બગડ્યું, ઘરવાળી કે ઘરવાળો બગડ્યો તેનો ભાવ બગડ્યો, પણ ગુરુ બગડ્યા તેનો તો જન્મોજન્મ બગડ્યા. ગુરુ વગર તો ચાલશે, પણ કુગુરુ તો જરાય નહીં ચાલે. જંતર મંતર વાળા કે ઠંડા પવનના ગપ્પા મારે એવા નહીં ચાલે. તમે 12મે ગુણસ્થાને છો, 13મે ગુણસ્થાને છો, તમે ભગવાન છો અને હું પણ ભગવાન છું. નાચો, ઘંટ વગાડો, ઢોલ પીટાવો, આવા ધંધા કુગુરુ કરે.
સદગુરુ તો એ છે કે જેણે વિતરાગ પુરુષોના સિદ્ધાંતો વીણી વીણીને જીવનમાં ઉતારીને સ્વાનુભવ કર્યો છે, જે પોતે વિતરાગના પ્રતિનિધિ બની જીવી રહ્યા છે એવા સદગુરુ. તે વૈદ છે, તેવો સુજાણ છે, એટલે અનુભવી છે. અનુભવી તેને કહેવાય કે કયા દર્દની કઈ દવા છે તે બરાબર જાણતા હોય. આ સદગુરુ ભ્રાંતિની દવા કઈ છે તે બરાબર જાણે છે. તેઓ એ રોગને પારખે છે. ક્રોધની દવા ક્ષમા છે, અહંકાર છે તો નમ્રતા તેની દવા છે, માયા માટેની દવા સરળતા છે, ઈર્ષા છે તો પ્રેમ તેની દવા, અને દ્વેષભાવ છે તો મૈત્રીભાવ તેની દવા છે. હિંસાની દવા અહિંસા છે, દુરાચારની દવા સદાચાર, અને અસત્યની દવા સત્ય છે. આ બધી દવાઓના જેમણે પ્રયોગો કર્યા છે તેઓ બરાબર અનુભવી છે. જેનો પ્રયોગ કરવાથી અનાદિકાળથી થયેલ ભ્રાંતિ નામનો રોગ મટે છે, માટે સદગુરુ એ અનુભવી વૈદ્ય છે અને સુજાણ સારા જાણકાર પણ છે. તે જાણકાર અને અનુભવ કરનાર બંને છે. પોતે જ્યારે સાધક હતા અને તેમણે સાધનાનો પ્રારંભ કરેલ, અને તેમને કોઈ સદગુરુએ આ રોગની દવા બતાવેલ હશે, એમને પણ સાધના કરતા કરતા ખ્યાલ આવ્યો હશે કે મને રોગ ભજવે છે, દેશ ભજવે છે, મને રાગ ભજવે છે, દ્વેષ ભજવે છે, ક્રોધ અને ઈર્ષા ભજવે છે. તેમણે પણ તેમના સદગુરુના ચરણમાં માથું મૂકી પૂછ્યું હશે કે આટલા બધા તપ કર્યા, વ્રત કર્યા, જાપ કર્યા, પરંતુ હજુ કાંઈ હાથ આવ્યું નથી. લઘુરાજ સ્વામી કૃપાળુદેવને મળ્યા ત્યારે તેમણે કૃપાળુદેવને દિલ ખોલી સરળતાથી પૂછ્યું કે 3 વર્ષથી તપ કર્યા, મુનિ બની સાધના કરી, મોહા એકાંતમાં રહ્યા, પરંતુ હે કામ વાસના હજુ કેળો મુક્તિ, પોતાનો દોષ છુપાવ્યા વગર જો પ્રત્યાપે કે તેમના લાકા કામ હોય એક વાત છે, પણ કારણે શરણોમાં નમ્ર્યા વગર આ સાધુ છે. કૃપાળુદેવ ગ્રસ્ત અવસ્થામાં તપ કરે છે, કામ વાસના પીડે છે, એવો એકરાર કરવામાં હિંમત સામર્થ્ય અને સરળતા જોઈએ.
ખૂબ ગુરુઓ હોય છે, તેઓ મોરા પહેરે, બહારથી આડંબર કરે, જાણે સંતના ચાળા. કોઈ કવિએ કહ્યું છે કે તત્વ દ્રષ્ટિએ જોતા જેના કૃત્ય દિશે છે કાળા, શોભા બગતણી પહેરે સારી, માછલા દીએ તરત મારી. અહીં તો સદગુરુ જ જોઈએ, જેઓ સાધનાની પ્રક્રિયાઓમાંથી પસાર થયા છે, તેમણે તેમના સદગુરુએ કહેલું બધું પાલન કરે છે. ક્યારેક ક્યારેક ગુરુગમ નહીં હોય, અણગમો પણ થાય, તું આજ્ઞા કરે પણ મન ના પાડે પણ થયું હશે. આવા દાદાથી સાચે દર્દ્યાસ તેઓ અનુભવી છે. જેમણે અનુભવ નથી તેઓ જો દવા આપવા જાય તો દર્દ ફૂટી પણ નીકળે, દવા કામ ન કરે, દવા અવળી પણ પડે. એટલા માટે શાસ્ત્રોએ કહ્યું છે કે સદગુરુ જોઈએ, સુજાણ એટલે અનુભવી જોઈએ. તેઓ જે ઉપાય બતાવે તેનાથી શિષ્યનો રોગ અવશ્ય મટી જાય.
આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. સદગુરુ બોધ આપે તે એમની દવા, બોધ મળ્યા પછી શિષ્ય તેનો વિચાર કરે તે દવાનો ઉપયોગ, એ દવા ગુણ ક્યારે કરે, પરિણામે ક્યારે. દર્દી તો ડૉક્ટરને પૂછે છે, પૂછે કે આ દવા લઈને શું પરહેજી રાખવી. ડૉક્ટર કહેશે બધું ખાવું, ખાશો તો મારું કામ ચાલશે ને, તમે ખાધા કરો અને મારી પાસે આવ્યા કરો. વૈદ્યને પૂછશો, પૂછો તો કહેશે એસિડિટી છે તેથી તળેલું ખાટું બંધ કરવું, પથ્ય એ મોટું સાધન છે. દવાને પરિણમવા દેવી હોય, દવાને અંદર કામ કરવા દેવી હોય તો સદગુરુની આજ્ઞામાં રહીને વર્તન કરો. રવિશંકર પાસે સીતા શીખવી છે અને તેમને તેમણે કહે હું શીખવાડીશ, તમારે વચ્ચે નહીં બોલવું તો કેવી રીતે શીખશે. જેને સાધના કરવી છે, કરવી હશે, તેને સદગુરુના ચરણમાં બેસવું પડશે અને ભ્રાંતિ રોગ જો મટાડો હોય તો રોગની દવા લીધા પછી કડકપણે પથ્ય પરેજીનું પાલન કરવું પડશે. પથ્ય પાલન કરવાની આપણી તૈયારી નથી, આ પરમાર્થ માર્ગમાં ન ચાલે. પરમાર્થ માર્ગમાં તમને તમારી જાતની ખબર નથી, ક્યાં વૃત્તિઓ અટકશે તે પણ ખબર નથી. એક વરઘોડો નીકળ્યો હતો, બાવાજી તેમાં આંખ મીચીને બેઠા હતા, શિષ્ય પણ પાસે હતો. શિષ્ય કહે ગુરુજી આંખ ખોલો ને, તો કહે ના, પણ પાછળ જોઈને તું મને કહે કે કેટલા માણસો પાછળ આવે છે. માયા તો અનેક પ્રકારે કામ કરે છે, તેના રંગ ઢંગ બહુ જુદા છે, તમને ક્યારે પકડવા અને કેમ પકડવા, તે બધું માયાને આવડે છે. ક્યારેક અહંકાર, ક્યારેક કામવાસના, ક્યારેક ક્રોધ પકડશે, ક્યારેક ઈર્ષા પકડશે, પણ પકડે છે, પકડે છે સાહેબ. બિલાડી ઉંદરને પકડે પછી કોણ છોડાવવા જાય, તે માયાએ જેને પકડ્યો છે તે કોઈથી છૂટશે નહીં. એ હિંમત માત્ર સદગુરુની છે, એ સિવાય કોઈ છોડાવી ન શકે. પણ એને છૂટવું હોય તો છોડાવી શકે, પણ એ સાફ ના પાડે તો.
સદગુરુની આજ્ઞા એ હુકમ નથી, દબાણ નથી, લશ્કરનો નિયમ નથી, સરમુખ તૈયાર નથી, પણ આજ્ઞા એ ચરી છે અને રોગ હોય તો ચરી પાડવી જ પડે, નહીં તો દવા ગુણ ન કરે. લાલબત્તી થાય એટલે ગાડી ઊભી રાખવી જ પડે, પણ તમે કહો કે હું કરોડપતિ છું, હું તો ગાડી ચલાવીશ તો એક્સિડન્ટ થાય. સાધના કરવી હોય, વૃત્તિઓ વિકારો જીતવા હોય, કર્મોને હાર આપવી હોય, અનાદિકાળના સંસ્કારો અને વાસનાઓ જીતવી હોય તો નિયમોનું પાલન કરવું પડે. બહારની દુનિયામાં વિજય મેળવવો સહેલો છે, બીજા ઉપર શાસન કરવું સહેલું છે, ઘરવાળીને દબડાવી શકાય. જો કે હવે જમાનો બદલાઈ ગયો છે, હું આમાં કાંઈ પડતો નથી, આ બધું થઈ શકે, પણ નિયમ પાળવો કઠિન છે, પરંતુ કરવું તો પડશે જ. રસ્તા ઉપર લખ્યું છે ભય તો ભય, ભયથી ચેતતા રહો, પરંતુ જો તમને થાય કે ભયથી એસી તેસી તો હું ઠેકાણે પડી જઈશ. ટ્રેન આવતી હોય અને વિસર વગાડે બાજુ ઘસો, પણ આપણે ન ખસીએ તો કપાઈ જઈએ. નિયમ તે નિયમ, આધ્યાત્મિક સાધનામાં પણ આંતરિક ઘટનાની આપણને ખબર નથી, એ ઘટનાને સદગુરુ જાણે. કઈ સમજાય છે? સદગુરુની એ જરૂર છે, હું વારે વારે કહું છું, આ સદગુરુ વાત નથી. સદગુરુ તમારી પાછળ પડ્યા નથી, પડવાના પણ નથી, તેમને કંઈ જ લેવા દેવા નથી. અહીંથી ઉભા થયા પછી તમે હાથ નહીં જોડો તો તેમને ન તો ઓછું આવશે કે ન તો ખોટું લાગશે, તેમને કંઈ સ્પર્શતું નથી. પરંતુ તમારી વૃત્તિઓ જીતવી હોય, ભ્રાંતિ જીતવી હોય, રોગ કાઢવા હોય તો ગુરુ કહે તેમ કરવું પડે. મોટો વકીલો કોર્ટમાં દલીલ કરતો હોય પરંતુ ગળું બગડી જાય અને માંદો પડે ને ડોક્ટર પાસે જાય, ડોક્ટર કહેશે આ આ કરો તો વાંકો રહીને કરશે, ક્યાં જાય? વ્યવહારમાં દર્દો મટાડવા આ નિયમ પાળવા જ પડે છે.
આધ્યાત્મિક ચઢાણ કરવામાં ઘણા પ્રોબ્લેમ આવે છે, તમે સાધનાની શરૂઆત કરી નથી એટલે સલામત છો, ઉપાધિ નથી કરો જ નહીં તો મુશ્કેલી ક્યાં છે? સ્વાધ્યાય થયા પછી અમે પૂછીએ છીએ કે કેમ છો, તો કહેશે લહે છે. સ્વાધ્યાય સાંભળ્યો એટલે વાત પૂરી થઈ ગઈ, કંઈ કરવાનું જ નથી, પછી શું કરવાની શરૂઆત કરો તો આઘાત પ્રત્યાઘાત આવે. આપણી એક પણ ઇન્દ્રિય પર કાબુ નથી. એક ભાઈ ચાલ્યા જતા હતા, સામે સિનેમાના પાટિયા ઉપર ધ્યાન ગયું. એટલા તન્મય થયા જોવામાં કે વચ્ચે લાઇટનો થાંભલો આવ્યો તે દેખાણો નહીં અને પડ્યા. ઘરવાળીએ ધમકાવ્યા. આંખો સંખણી રાખીને ઇધર ઉધર જોવાનું બંધ કરો. એક ભાઈને પેટમાં દુખતું હતું અને પાડોશીને ત્યાં મળવા ગયા. ત્યાં ગરમા ગરમ ભજીયા હતા, નાસ્તામાં આપ્યા તો ખાઈ લીધા. પછી સતત દુખાવો થયો, પેટ ઉપર કંટ્રોલ નથી. એક ભાઈ જમ્યા પછી આરોટતા હતા. શું થયું તો કે મોહન તારો દુખવા ગયો. મોહન તાર પારખો હતો પણ અરે પેટ તો તારું હતું ને. સાધના કઠિનમાં કઠિન વાત, આંખ જીતવી કઠિન, જીભ જીતવી કઠિન. એક ભાઈ કહે હું બોલતો નથી પણ બોલું ત્યારે એવું બોલું કે સામાને રડાવી દઉં. તતરાવીએ પછી ચૂક કે ચા ન કરે, બીજા તને ના પાડશે તો આ નહીં માને. અરે આ તારું કામ નથી, રહેવા દે. આ કહેવાનો અધિકાર એક સદગુરુનો છે. ફરી કહું છું કે સદગુરુને કોઈ ધંધો કરવો નથી કે નથી માંડવી દુકાન. મારા ઘરાક બીજે ચાલ્યા જશે તેમ પણ નથી. બીજા રૂપિયામાં આપે છે તો હું 12 આનામાં આપીશ. મારી પાસે આવો તેમ પણ નથી. 3 ઉપવાસથી મોક્ષ મળતો હોય તો હું 2 ઉપવાસ અપાવીશ એમ પણ નથી. અહીં તો સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં, ગુરુ આજ્ઞા જેવી કોઈ પરેજી નથી. છેલ્લી વાત દવાની રહી, દવા પણ જોઈશે ને. 4 વાત. 1 રોગ કયો? આત્મભ્રાંતિ શમ રોગ નહીં, ચાલો આ રોગ મટાડવો છે. 2 કોણ મટાડશે? તો કહે સદગુરુ વૈદ્ય સુજાણ. શું કરવું પડશે? 3 ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં, એટલે ચરી પાડવી પડશે. અને કઈ દવા? તો કહે 4 ઔષધ વિચાર ધ્યાન. આ દવા છે. હવે પછીના પ્રવચનમાં દવાની વાત કરીશું. આ વિચાર અને ધ્યાન દવાઓ છે. ત્યાર પછી અત્યંત મહત્વની ગાથા, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. આપણે સાધના તો કરવી છે પણ કહ્યું છે ને કે પંચમ કાળમાં મોક્ષ નથી ને સદગુરુ પણ ક્યાં છે? દલીલ કરીએ છીએ કે સાહેબ કાળ પરિપક્વ થવો જોઈએ ને. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે ભવ સ્થિતિ પાક્યા વગર મોક્ષ ન થાય. બોલો, આ ગુરુઓના પણ ગુરુ છે અને કહે છે કે કાળ પાકશે ત્યારે થશે. આપણા ઉદ્ધામાં કામ ન આવે તેને કરવું નથી માટે આ પ્રમાણે બોલે છે. શાસ્ત્રોને કેવું છે કે આ બધી વાતો બાજુ પર મૂક, પુરુષાર્થ કર. ભગવાન મહાવીર કહેતા હતા કે અમારો ધર્મ બળ વીર્ય પરાક્રમ અને પુરુષાર્થ ઉપર છે. પુરુષાર્થ કરવાથી જ કામ થાય. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. અદ્ભુત વાત પરમ કૃપાળુ દેવને કરવી છે. બહાના ન કાઢો, દેખાવ ન કરો, લૂલો બચાવ ન કરો. ગુજરાતી ભાષામાં સાદી કહેવત છે ને, ન નાચનારીનું આંગણું વાકું. તાલ બરાબર નથી, સંગીતકાર બરાબર નથી, આ ઢોલક સારું નથી, તેના કરતા એમ કહી દે ને કે મારે નાચવું જ નથી. એવી રીતે ભવસ્થિતિ, આ પંચમકાળ, આ ગુરુ બરાબર નથી એમ કહેનારો તે પોતે જ ઠેકાણા વગરનો છે. આ બધું બાજુ પર મૂકી દો અને પ્રચંડ પુરુષાર્થ કરો તો મોક્ષ અવશ્ય મળશે તેમ પરમ કૃપાળુ દેવ કહે છે. આ સૂત્રનો 130મી ગાથામાં વિચાર કરીશું. ધન્યવાદ. આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
ગાથા 129માં બહુ મહત્વની વાત મુમુક્ષુ માટે આવે છે. એ મુમુક્ષુ એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા તો છે પણ એ માટે પોતે શું કરવું જોઈએ અને શું કરી રહ્યો છે એનું એને ભાન થવું પડે. એનું ભાન ન થાય ત્યાં સુધી માત્ર ઈચ્છાથી કામ થશે નહીં. ભાન થાય તો દોષને શુદ્ધ કોઈ પ્રકારે દોષથી મુક્ત થવાનો ઉપાય કરે અને જે કરવા જેવું છે એનું આરાધન કરે. તો એ આ ગાથાની અંદરમાં કહે છે કે દોષ શું છે, કે આત્મભ્રાંતિ અને એને રોગ કયો, આત્માનો રોગ. શરીરના રોગથી આપણે બહુ પરિચિત છીએ, નાની મોટી ઘણી બધી બીમારીઓ ને વિશે આપણે જાણતા હોઈએ, અનુભવી પણ હોય અને એના ઉપચાર પણ કર્યા હોય, પણ આત્માના રોગની વાત એ નવી લાગે. નવી એટલા માટે લાગે કે આત્મા સંબંધી જેણે વિચાર ન કર્યો હોય અને આત્માને વળી રોગ હોય અને નિશ્ચય નહીંની વાત કરે તો આત્મા તો સદાય શુદ્ધ, હવે એને પરિપૂર્ણ આમ અનેક પ્રકારે કીધો, હવે એને વળી રોગ ક્યાંથી આવ્યો? કે જે છે તારા આત્મામાં રોગ, અર્થાત તારી આત્મા સંબંધી જે ધારણા છે એ ધારણા ખોટી છે, એને અમે રોગ કહીએ છીએ. એ ધારણામાં શેને કારણે છે? તો કે ભ્રાંતિને કારણે. જે નથી તે દેખાય છે, છે તે દેખાતું નથી, જે છે તે સમજાતું નથી, નથી એને સમજી લીધો માનીને આગળ વધે છે. આ બધું આ ભ્રાંતિનું સ્વરૂપ. અહીંયા મહારાજ સાહેબે તો ભ્રાંતિના ઘણા પ્રકારે નવ પ્રકાર કરી લગભગ બતાવ્યા, છ સાત આઠ પ્રકાર બતાવ્યા છે કે કેવી કેવી રીતે, એટલે દ્રષ્ટાંતથી સમજાયું છે. પણ આ માત્ર વિચાર કરીએ તો પણ લક્ષમાં આવે કે જો દેહ અને આત્મા જુદા છે, હવે આટલા વર્ષના સ્વાધ્યાય પછી આપણે કંઈ આ શીખવાની જરૂર નથી કે હું આત્મા છું. અરે છો જ, હવે આટલા વર્ષના સ્વાધ્યાય પછી હજી તને આવી શંકા હોય, આત્મા તો છો, પણ ભ્રાંતિથી તું એ હોવા છતાં પણ એનું વિસ્મરણ કરી દે છે, એનું વિસ્મરણ થઈ જાય છે. જે વસ્તુ પોતાની નથી એમાં ઉપયોગને એટલો બધો તન્મયતાથી જોડી દે છે અને એ જોડાવાને કારણે પોતાનું વિસ્મરણ થાય છે, એને લક્ષ આવતો નથી. સદગુરુ આ વાત જાણે છે એટલે વારંવાર ટકોર કરી કરીને પણ એ આ વાત સમજાવે છે કે આ તારી ભ્રાંતિ છે, આ તારો રોગ છે અને એ મટી શકે હોય છે, તું ચિંતા ન કર. આ કોઈ કેન્સરનો રોગ નથી કે ડૉક્ટર એમ કે કેન્સર ભાઈ હવે કેન્સલ, એવું નથી. આ રોગ મટી શકે એવો છે. કેટલી મોટી વાત, આત્મભ્રાંતિ જેવો મોટો રોગ મટી શકે અને કેન્સર જેવો રોગમાં ડૉક્ટર હાથ ઊંચા કરી દે શરીરના રોગમાં. વિચારવાનું કે આપણી ભૂમિકામાં આપણે એ વિચારવું પડે. અહીંયા તાત્પર્ય શું છે કહેવાનું? તો કે આ આત્માની અનાદિકાળથી ચાલી આવતું અજ્ઞાન, એના કારણે એક ભ્રાંતિ ઊભી થઈ છે. એ ભ્રાંતિથી પોતે જે નથી તેમાં પોતાપણાની માન્યતા કરે છે, જે છે એનો સ્વીકાર કરતો નથી. આમ આ ભ્રાંતિ લંબાયા જ કરે છે. તો એમાંથી એને રોકવા માટે અહીંયા આ ગાથાની અંદરમાં કૃપાળદેવે બહુ સરસ વિવેચનથી સમજાયું અને મહારાજ સાહેબે એની સરસ પોતાની શૈલીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો પહેલાં ટીકાની વાતમાં આવ્યું, આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં, એવો બીજો કોઈ રોગ નથી. જો કોઈ રોગ બીજો નથી, આ એક જ રોગ છે. મોટામાં મોટો કહો તો આ એક રોગ છે, આત્માને પોતાના સ્વરૂપનું ભાન નથી. વિચાર તો એમ થાય કે પોતાને પોતાનું ભાન નથી એમ કેમ કહી શકાય? આપણને તો ઘણીવાર વિચાર કરે. હું એમ કહું કે મધુભાઈ, હું મધુભાઈને શોધું છું, મને મધુભાઈ મળતા નથી, તો તમે શું કહેશો? આનું ચસકી ગયું છે, ઠેકાણું નથી. બરાબર, તમે એમ કહેશો અને વાત સાચી છે. હું મારા વિશે એમ કહું, હું મને શોધું છું, મને ક્યાંય મળતો નથી. એવી જ રીતે આ વાત એ જ કહે છે સદગુરુ પણ, કે તું તને જાણતો નથી, કેવી રીતે તું તારાથી, કૃપાળદેવ અન્યત્ર લખ્યું છે, પોતે પોતાથી ગુપ્ત સી રીતે રહી શકે? તો મને મારા આત્માની ખબર નથી એમ કેમ બને? અહીંયા તો કહે છે કે તને તારા સ્વરૂપનું ભાન નથી. આપણને વિચાર આવે કે આમ કેમ કહ્યું હશે, એની કોઈ અપેક્ષા સમજવી પડે. કે મોટા ભાગે જન સમૂહને જોતા આ સ્થિતિ જોવા મળે છે કે જે મનુષ્ય ગતિ એટલે ચારેય ગતિમાં ઉત્તમ ગતિ, વિચાર સહિતનું એનું વાચા વિચાર વાણી એ બધાના ઉપયોગ દ્વારા એ પોતાનું પ્રવર્તન કરી રહ્યો છે અને એ જીવ એમ કહે કે મને મારું ભાન નથી, અથવા તો કોઈ એને બતાવે કે તને તારું ભાન નથી, ત્યારે એને એમ થાય કે આ શું કહે છે, મને મારું ભાન નથી. તો કે હા ખરી વાત છે, તારું ભાન છે પણ ભ્રાંતિગત સ્વરૂપને તારું માન્યું અને તું એમાં માન્યતા કરીને બેસી ગયો એટલે હવે તારા સંબંધી તું કઈ વિચાર કરવાનું તે બંધ કરી દીધું, સ્વ સંબંધી વિચારણા તે બંધ કરી દીધી, જે નથી એને તે સ્વીકારી લીધી, માની લીધી કે હું તો આ જ છું, આ દેખાય છે, એટલે પછી પોતા સંબંધી બીજી કોઈ વિચારણા કરતો નથી, ત્યાં અટકી જાય છે. એટલે કહે છે કે તું આ ભ્રાંતિમાંથી બહાર નીકળીશ તો તને તારા સંબંધી વિચાર કરવાનો અવકાશ મળશે. એટલે કહે છે ભ્રાંતિ છે અને આ એક પ્રકારનો રોગ છે આત્માનો. બીજું આ રોગ અનાદિથી ચાલ્યો આવે છે. આમ આપણે કેમ ડૉક્ટર પાસે જઈએ અને એમ કહે ને કે ભાઈ આ રોગ તમારો બહુ જૂનો છે એટલે આની સારવાર જરા લાંબી ચાલશે, એટલે તમારો રોગ તો જશે પણ સારવાર ધીરજપૂર્વક અને લાંબી, આનો કોર્સ એક વર્ષનો છે કે ત્રણ વર્ષનો છે એ ડૉક્ટર નક્કી કરે, કારણ કે દર્દ જૂનું છે. તો હવે આપણું દર્દ તો કેટલું જૂનું, તો એની સારવારમાં ધીરજ કેટલી જોઈએ. રોગનું નિદાન થાય પછી દવા આપે, પરેજી કરવાનું કહે, આ બધું કરે પણ ધીરજ આપણી હોય તો કામ થાય પણ ધીરજ નહીં હોય તો નહીં થાય. એટલે એ પણ લક્ષ રાખીએ કે આ વસ્તુને સમજતા આપણે પણ ધીરજ ખૂબ રાખવી પડશે. જુદી જુદી રીતે સમજાવે છે એની અંદરમાં. એ કીધું કે સદગુરુ આજ્ઞાએ ચાલવા સમાય બીજું કોઈ પથ્ય નથી. એક તો સદગુરુ જોઈએ રોગ કાઢવા માટે, સદગુરુની વ્યાખ્યા પણ આવે છે આમાં, એ પણ લીધી છે એમણે, સદગુરુ કોને કહેવાય, અને પથ્યો આમાં હવે પોતાનું કામ છે. પહેલામાં તો આત્મા વિશેની ભ્રાંતિ છે, જીવનું અજ્ઞાન છે અને એ અજ્ઞાન ગુરુ દ્વારા ટળશે એટલું કામ થશે, પણ પછીનું કામ પોતે કરવાનું છે. તો શું પથ્ય પાડવું પડશે અને ઔષધ લેવું પડશે. ઔષધ વિચાર ધ્યાન આ બે કામ પોતાને કરવાના છે. તો એ ભૂમિકા ઉપર હજી 130મી ગાથામાં, જ્યારે આ 129નું વિશેષ આવતા પ્રવચનમાં જે વાત લખી છે એ આવશે ત્યારે અહીંયા એને એકદમ ખુલાસો કરી દીધો છે. ત્યાં એ જોશું. અહીંયા જે કહેવું છે એમાં જુદી જુદી રીતે કહે છે કે આ જે ભ્રાંતિ, જેમ વાંદરાનું અને ગળામાં નાખેલા હાથનું દ્રષ્ટાંત આપ્યું, પોપટ લાકડી પર બેસે છે અને લાકડીને પકડે છે અને કહે છે મને લાકડીએ પકડ્યો છે, હરણને સુગંધ આવે છે, દોડે છે, છે અંદરમાં પણ લક્ષ નથી અને બહારમાં છે, એ ભ્રાંતિથી દોડે છે. પાણીની વાત કરે છે, ગાય ભેંસની વાત કરે, ઘણી ઘણી રીતે સમજાવ્યું, કૂતરાની વાત કરી, હાડકાં લઈને અને હાડકાની કણી જડબામાં ભરાઈ ગઈ, લોહી નીકળ્યું અને લોહીનો સ્વાદ આવે છે તેમ થાય, ઓહો હો બહુ મજાનું છે, મીઠું છે, સ્વાદિષ્ટ છે, શું હાડકું, ના એમ નથી, પોતાનું લોહી, એક લક્ષ્ય નથી આવતો. એમ એક એક વસ્તુ બતાવે છે. દોરડાની વાત કરી, તો ઘણા દ્રષ્ટાંતમાં આવી ગઈ છે વાત. આ તો શું કેવું છે, તો કે વાસ્તવિક રીતે તમે શરીર નથી. આ સદગુરુ હવે અહીંયા શરૂ કરે છે. આટલી બધી ભ્રાંતિનું તને સ્વરૂપ બતાવ્યું, આમાંની કોઈ પણ ભ્રાંતિ અથવા તો એનાથી કોઈ બીજી અભિન્ન, પણ છો તું ભ્રાંતિમાં, એનો પહેલા સ્વીકાર કરો. જ્યાં સુધી આ જીવ સ્વીકાર ન કરે ત્યાં સુધી એ પોતાની વસ્તુ પોતે કંઈક એનાથી ભિન્ન છે એવી કોઈ પણ વાતનો સ્વીકાર નહીં કરે. પેલા આ ભ્રાંતિનો સ્વીકાર કરે કે આ વાત તો સાચી, મને આવું ભાસે છે પણ મારી ભ્રાંતિ છે. મોતિયું આવ્યું હોય અને મોતિયું આવ્યો હોય તો કોઈ પણ વસ્તુ એને જે રીતે દેખાય અને એમ કહે કે ના ના આમ જ છે, તો હવે એને પોતાને ખબર નથી પણ ડૉક્ટર પાસે જાય તો એમ કહે ભાઈ તમને મોતિયો છે, તમને આવું દેખાય છે પણ ખરેખર એમ નથી, મોતિયો ઉતારો પછી જેમ છે તેમ દેખાશે. એમ આ સદગુરુ આપણો મોતિયો ઉતારવાનું કામ કરે છે. એટલે કહે છે કે વાસ્તવિક રીતે તમે શરીર નથી, શરીરમાં તમે છો. બહુ સમજવા પ્રયત્ન કરજો. જે પોતાનું થવાનું નથી, પોતાનું હતું નહીં, આવ્યા ત્યારે સાથે લાવવાના હતા, જશો ત્યારે સાથે જશે નહીં. વચગાળામાં આ ઘટના ઘટે છતાં પોતાનું માનું તેનું નામ ભ્રાંતિ. જે પોતાનું નથી એની અંદરમાં આપણી ભ્રાંતિ અનંતકાળથી જે ચાલી આવે છે એમાં આપણું અજ્ઞાન કામ કરી રહ્યું છે. જો એ અજ્ઞાનની નિવૃત્તિ થાય તો આ ભ્રાંતિ ટળશે. અને આ જ્ઞાન સદગુરુ પાસેથી પ્રાપ્ત થાય છે. માટે એ સદગુરુને મૂક્યા કે તારો રોગ છે અને આ સદગુરુથી મળશે. આ રોગ માટે ગમે તેવો ડોક્ટર વૈદ જે તમારે વ્યવહારમાં ચાલતા હોય આ એ કામ નહીં આવે. અને પરમાર્થ માર્ગની અંદરમાં પણ એમાં પણ કહેવાતા ડોક્ટરો, વિદ્વાનો, પંડિતો,
વાચા જ્ઞાની શાસ્ત્ર જ્ઞાની એ પણ નહીં ચાલે. અહીં તો સદગુરુની જ વાત છે. સદગુરુ જ હશે તો જ તારો આ રોગ મટાડશે, કારણ કે તારી ભ્રાંતિ ટાળવાની છે, અનાદિની છે. પદાર્થો જો પછી આગળ કહે છે નીચે, પદાર્થો તો કાયમ રહેશે એમ માની તેની સાથે મમત્વની મજબૂત ગાંઠ બાંધવી, એનું નામ ભ્રાંતિ. આપણી ભ્રાંતિ ક્યાં છે? આપણા જે જે પદાર્થના સંયોગોમાં છીએ એની સાથે મમત્વથી બંધાયા, અને મમત્વથી બંધાયાની ગાંઠ એટલી મજબૂત બનાવી અને પછી એના ઉપર આપણે મોર મારી દીધી, આ જ સત્ય છે. હવે આ ભ્રાંતિમાંથી કેમ બહાર નીકળવું? મજબૂત આપણે જ બનાવી, મમત્વથી બનાવી, અને એમાંથી બહાર કે નીકળવું તો પડશે આજે કે કાલે. તો એને માટે થઈને આ સદગુરુ આપણા ઉપર કૃપા કરે છે નિષ્કામ કરુણાથી, અને એ આપણને સમજાવે છે. એ વાતને સમજમાં લેવી જોઈએ. એટલે સમજાવનાર સદગુરુ પ્રત્યે પણ આપણો અહોભાવ જોશે, ભક્તિભાવ જોશે, એની શરણાગતિ સ્વીકારવી પડશે, તો જ આ સમજણમાં આવશે. નહીં તો એ તો સમજણ આપીને ચાલ્યા જશે અને આપણે હતા ત્યાં ત્યાં રહી જશું. એ પણ વાતને બરાબર સમજી લઈએ. કાયમ માનીએ છીએ પણ એ બધું કાયમ નથી. એના પછીના પારામાં કહ્યું, એક દિવસ બધા વિખરાઈ જવાના છે, કાયમ સાથે રહેશું એ માનવું પણ ભ્રાંતિ છે. આ ભ્રાંતિ જુદી જુદી રીતે આપણને સમજાવે છે. આપણે જેમ બીજા દ્રષ્ટાંતિ સમજાયું એમાં આપણા પોતાના આત્મવિચાર માટે આ વાત કરે છે. તો કે કુટુંબી સગા સંબંધીઓ, પછી મારો કમાયેલા પૈસા, મારો બનાવેલો બંગલો, મેં ખરીદેલું આ પદાર્થ, તો આ તો બધું મારું ને. તો કે એ પણ તારી ભ્રાંતિ, આ બધું વિખરાઈ જશે, ચાલી જશે. ત્યાં મારું મારું કર્યું છે, પણ મારું કરીને તે માત્ર મમત્વ ભાવ કરીને તું જોડાયો છો, તું એને રાખી શકે એમ નથી, એ વ્યવસ્થા નથી. એ તો જેટલો કાળ તારી સાથે એની સાથે સંબંધમાં રહેવાનો તારો કોઈ યોગ હશે ત્યાં સુધી રહીશ, પછી કાં એ નહીં હોય ને કાં તું નહીં હોય, ગમે તે છૂટા પડવાના જ છો. આ ભ્રાંતિની વાત કરે. કાયમ સાથે રહેશું માનવું ભ્રાંતિ છે. આ ભ્રાંતિ ભ્રમણાની વ્યાખ્યા થઈ, અને નરસિંહ મહેતાની પણ વાત કરી, ભવન ઉપર ભવન, પણ ભીત કાચી હોય તો, એટલે અંદરમાં આ ભ્રાંતિની સમજણ નહીં હોય તો એ ભ્રાંતિ પછી નવી નવા સ્વરૂપે એમ માનશે કે હું આ ભ્રાંતિમાંથી છૂટો, છૂટોય ખરો, પણ નવી ભ્રાંતિ પણ પાછી પાછી ઊભી કરી દી. એકમાંથી નીકળો ને બીજામાં ગયો, બીજામાંથી નીકળીને ત્રીજામાં ગયો, પણ ગયો ક્યાં? ભ્રાંતિગત અવસ્થામાં જ, સત્યમાં નથી ગયો. કારણ કે સદગુરુ નથી મળ્યા. કહેવાવાળા ઘણા મળ્યા, સમજાવાળા ઘણા મળ્યા, પણ સદગુરુ નથી મળ્યા. માટે ભ્રાંતિ ઉપર ભ્રાંતિ. એટલે નરસિંહ મહેતા એક તો ફ્લેટ ભવન ઉપર ભવન બાંધતો જ કહે છે, હું આત્મા છું, હું શરીર નથી. એના બદલે આપણી ભ્રાંતિ ક્યાં છે? તો કે હું તો શરીર છું, આત્મા નથી. આવી ભ્રાંતિ, જે છે એનો નકાર, જે નથી એનો સ્વીકાર, આ ભ્રાંતિ. અને એટલા માટે કહ્યું, આત્મભ્રાંતિ સમરોગ નહીં. આ આત્માની ભ્રાંતિ છે, એના જેવો બીજો કોઈ રોગ નથી, અને એ જ બધા દુઃખનું મૂળ છે. જો બધા દુઃખનું મૂળ ભ્રાંતિ. આપણે વ્યવહાર જીવનની અંદરમાં પણ કોકની વાતમાં જરા આવી ગયા અને એને કયા પ્રમાણે આપણે કર્યું, અને પછી આપણને કોઈ નુકસાન થયું, ત્યારે આપણને ભાન થાય કે ઓહો, હું તો એની વાતમાં દોરવાઈ ગયો અને મેં આ કરી નાખ્યું, હવે તો આ મુશ્કેલી થઈ. શું થયું? ભ્રાંતિમાં આવી ગયો કે એ ભાઈ કે છે સાચું જ છે, એમ માનીને હું તો એને અનુસર્યો, એને અનુસર્યો ને દુઃખી થયો. આ શેરબજારના ભાવ બહુ સારા છે ને, આ લેવા જેવું છે, હમણાં લીધું, તૂટ્યું, ત્યારે પછી પસ્તાવો થયો, ત્યારે ખબર પડી. તો શું થયું ત્યાં? એમ અનેક રીતે આપણે જે જે પ્રવૃત્તિ વ્યવહાર જીવનમાં કરીએ છીએ ત્યાં મોટા ભાગે આપણી પ્રવૃત્તિ ભ્રાંતિમાં થયા કરે છે. કેમ કે સત્યની સમજણ નથી. સત્યની સમજણ આવે તો એ ત્યાં જાય નહીં, એ કરે નહીં, પણ નથી આવી. એટલા માટે સદગુરુની આવશ્યકતા છે. બધા દુઃખનું મૂળ છે, એના કારણે અનાદિકાળથી આપણે સંસારમાં છીએ, એનું પરિણામ ભોગવીએ છીએ સંસારમાં છીએ. અર્થે પછીના પારામાં કહે છે, કૃપાળદેવ કહે છે, આ ભ્રાંતિના કારણે દુઃખ છે, મોહ છે, અને આ ભ્રાંતિના કારણે મમત્વ અને આશક્તિ છે. મમત્વ અને આશક્તિ કેમ છે? ભ્રાંતિ, જે પોતાનું નથી. દીકરો મારો છે, દીકરો મારો છે, એટલે મમત્વ. આ મમત્વ, એના પ્રત્યે આશક્તિ, આ પૈસા મારા, મમત્વ આશક્તિ. તો કે એ ભ્રાંતિના કારણે છે આ બધું. ખરેખર કોઈ કોઈનો દીકરો કે કોઈ કોઈનો પિતા આત્માની અપેક્ષા તો કૃપાળુદેવ પણ ના પાડી છે, અને આપણે પણ વિચાર કરીએ તો લક્ષમાં આવે કે આત્માને વળી પિતા કોણ, જે અનુત્પન્ન એવો પદાર્થ હોય એને વળી માતા પિતા કેમ હોય. તો એમ કરીને ઘણી ઘણી રીતે એક નાની સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ મમત્વ ભ્રાંતિના કારણે છે, આશક્તિ પણ ભ્રાંતિના કારણે છે. એક વખત સત્ય સમજાય તો પછી આપણી દ્રષ્ટિ બદલાઈ જાય. પદાર્થ એમ ન રહે, એને બદલવાની કે ત્યાગ કરવાની જરૂર નથી, આપણી દ્રષ્ટિ બદલાઈ જાય. દીકરાને દીકરા રૂપે નહીં પણ આપણે પણ એને પણ એક આત્મા તરીકે જાણીએ, જે જ્ઞાનીની દ્રષ્ટિ છે. જ્ઞાની પ્રત્યેક જીવમાં આત્મા જોવે છે, એની દ્રેય દ્રષ્ટિ નથી. આ રાજા છે અને આ રંક છે, આ સાધુ છે અને આ શેતાન છે, એવી દ્રષ્ટિ જ્ઞાનીને નથી. એ તો બધામાં આત્મા જોવે છે, એટલે સંભાવમાં રહી શકે છે. સંભાવમાં રહેવાનું આ રહસ્ય છે, બધાને આત્મા તરીકે જોવે છે. નહીં તો એને પણ વિકલ્પ આવી શકે, પણ ના, એની દ્રષ્ટિમાં એક વાત બરાબર આવી ગઈ છે. તો આ ભ્રાંતિને સમજવી પડે. આ ભ્રાંતિને કારણે મારા પણ છે, તમને થશે કે અમારો બાબલો ઇંગ્લિશ મીડિયમમાં ભણશે, MBAનો કોર્સ કરશે, મોટી કંપનીમાં કામ કરશે, ઘણો પગાર હશે. આ બધી કલ્પના થાય, એના પર મમત્વ થાય એ સમજ્યા, પરંતુ સામે ગાય બાંધી છે તેના વાછાડાને તેનાથી દૂર રાખશો તો આખી રાત ભાંભરશે કે મારું વાછળું ક્યાં. હવે તેનું વાછળું ઇંગ્લિશ ભણી, એનું વાછળું ઇંગ્લિશ ભણી MBAનો કોર્સ વગેરે કરવાનું છે કેવો. જો દ્રષ્ટાંતથી મારા સાહેબ સમજાય, આપણી ભૂલ ક્યાં છે, સમજાવવું છે. પછી એક નીચે વાત કરે છે સરસ, બિચકંડી કે જસલોકની પણ હોસ્પિટલ નહીં પણ એક જગ્યા છે આ ભ્રાંતિ તોડવા માટે. આ ભ્રાંતિ સમ રોગ છે, કઈ હોસ્પિટલમાં જાય તો મટે? તો કે બિચકંડી કે જસલોક પણ કામ નહીં આવે. ક્યાં જવું પડે? સત્સંગ. આ સત્સંગ નામની કઈ હોસ્પિટલ નથી હો, પણ ઠેર ઠેર છે, અસ્તિત્વનું બધે છે, પણ એની હોસ્પિટલ હજી સુધી ક્યાંય જોવા મળતી નથી. સત્સંગ, સત્સંગમાં જાઓ ત્યાં આ શબ્દો કાને પડશે કે આત્મભ્રાંતિ સમ રોગની. બીજા સંઘમાં, લગ્નમાં કે મેળાવડામાં આ શબ્દો સાંભળવા નહીં મળે. લગ્નમાં તો ઓળઠાઠ હોય, રાચનારા રાચે, જોનારા બળતા રહે, એમને ભાન નથી, પરંતુ સત્સંગમાં એને ખબર પડે કે આ રોગ છે. આ રોગની નિદાન આપણને જોતું હોય તો એ નિદાન ક્યાં મળે? તો કે તમે સત્સંગમાં જાઓ તો તમને ખબર પડે કે રોગ છે, તમે ભ્રાંતિમાં છો, નહીં તો ત્યાં સુધી ખબર નહીં પડે. જ્યાં સુધી આપણા સત્સંગ થયો નહોતો ત્યાં સુધી આપણે એ દશામાં હતા જ, ખબર છે. આપણા સત્સંગમાં આવતા થયા ત્યારે આપણને પોતાને, હવે અહીં આપણે ગમે તેને કોઈ પૂછે તો આપણે કહી શકીએ હું આત્મા છું, ના દે, ભલે અનુભૂતિ નથી, પણ શ્રદ્ધાથી સ્વીકાર, તો શ્રદ્ધાથી તો સ્વીકાર છે કે હું આત્મા છું, દેહ નથી. અનુભૂતિમાં નથી તો આવશે, એ પણ આવશે, પણ શરૂઆત કરી છે એટલી વાત ચોક્કસ, અને એ શરૂઆત કરવામાં નિમિત્તરૂપ સત્સંગ છે, એ ન ભૂલીએ. પછીના પારામાં કહે છે કે આ કોઈ પણ સદગુરુ વૈદ સુજાણ શબ્દ અદભુત છે. જુઓ, કૃપાળુદેવે કહ્યું છે કે સદગુરુ વૈદ સુજાણ શબ્દ અદભુત છે. વૈદ પણ બે પ્રકારના હોય, એક કોઈ પણ જાતની અપેક્ષા ના રાખે અને દવા કરે, અને પછી જંડુભટ્ટનું પણ એમણે દ્રષ્ટાંત આપ્યો. કેવા વૈદ કે ઉલટા સામે જઈને ડોક્ટર વિઝિટ ફી ન માગે, એની આ પૈસા મૂકી આવે એની હાલત જોઈને. એટલે સદગુરુ પણ સાચા સદગુરુ છે, એની એટલી બધી કરુણા છે કે કોઈ પણ પ્રકારે એનો આશ્રિત માર્ગ ઉપર આવે, એને અંદરમાં કરુણાનો ભાવ છે. એ આશ્રિત એની પૂજા કરે છે કે નહીં, એનો જય જયકાર કરે છે કે નહીં, એને વંદન વિધિ કરે છે કે નહીં, ત્યાં એનો લક્ષ નથી, એને એ જોતું પણ નથી. આ સદગુરુનું લક્ષણ છે. પણ એની સામે કહેવાતા સદગુરુ એનું પણ આપ્યું કે પેલો ચાલતો હોય, વરઘોડો નીકળો હોય ને, મહાત્મા બેઠા હોય આંખો વીંચીને, તો મહાત્મા તો બસ એના ધ્યાનમાં છે, અને પછી શિષ્યને કે પાછળ માણસ કેટલા હોય જોજે જરા. તો આ પણ ગુરુ કહેવાય છે, ગુરુ સદગુરુ અને અસદગુરુનો આ ભેદ એ પણ બતાવ્યો અહીંયા સરસ રીતે બતાવ્યો. સદગુરુ તો એ છે કે જેણે વિતરાગ પુરુષોના સિદ્ધાંતો વીણી વીણીને જીવનમાં ઉતારીને સ્વાનુભવ કર્યો છે. અનુભવની વાત, સ્વ પોતાના પર પ્રયોગ કર્યો છે, પોતાના ઉપર એનો અનુભવ કરી અને ચકાસણી લીધી કરી છે, અને પછી એવાથી ખરા ઉતરા પછી કે છે કોઈને દવા આપે છે તો ત્યારે આપે છે કે આ દવાનો મેં બરાબર પ્રયોગ કર્યો છે, હું એમાં બરાબર આ દવાથી મારા રોગ ઉપર મને શાંતિ મળી છે, હવે હું તને દવા આપું છું. આ સદગુરુનું લક્ષણ છે. પણ માત્ર શાસ્ત્ર જ્ઞાન ચોપડીઓ વાંચી હોય કે આ દવા આમાં કામ આવે છે અને આ દવા આમાં કામ આવે છે, જીવની શરીરની તાસીરની ખબર નથી, પછી તો કે તમને રિએક્શન આવ્યું, પણ ક્યાંથી આવ્યું? એટલે તે જ જોઈને આપ્યું તું, તારે શું થાય? સ્વ અનુભવમાં ગયો નથી, ચોપડી વાંચી અને કયું છે, આવે રિએક્શન. તો જેમ વ્યવહારમાં છે એવી રીતે અહીંયા અસદગુરુ પણ આપણને જે અવળે માર્ગે લઈ જાય તો એનું પણ રિએક્શન આવે, અને રિએક્શનથી આપણું દર્દ વધે ઘટે નહીં, એક દર્દ હોય ને બીજું ઊભું થાય. પછી કે અહીંયા સરસ એક ચર્ચા કરી છે કે આપણા રોગની અંદરમાં કેટલા કેટલા લક્ષણો છે, એ લક્ષણો માટે એના ઉપાયો. તો કે એક લક્ષણ પેલું તો કે ક્રોધ, ક્રોધની દવા તો ક્ષમા, અહંકાર છે તો એની દવા નમ્રતા, માયા છે તો એની દવા સરળતા, ઈર્ષા છે તો દવા પ્રેમ, અને દ્વેષભાવ છે તો મૈત્રીભાવે દયા છે, આ એની દવા છે. આમ જે રોગ ઉપર જે દવા કારગત થવાની હોય એનો ઉપયોગ કરવો પડે. એક દર્દ એક અને દવા જુદા પ્રકારની કે જે બીજા રોગ માટેની છે તો એ કામ ના આવે. શરદી થઈ હોય તો જુલાબની દવા શું કરશે? માથું દુખતું હોય અને એની અંદરમાં આપણને કોઈ કમરના દુખાવાનું કેમ કીધું, આપણે તેલની બોટલ લાવી હોય ને એમ કે કમરમાં ચોપડો તો કાંઈ માથું ન મટે, માથા માટે અહીંયા બામ લગાડવું અહીંયા પડે. તો આમ દરેક વસ્તુનો વિવેક કરવો પડે. તો દવા જે છે જ્યાં જેને માટે છે ત્યાં એનો પ્રયોગ કરવો પડે, એ પણ વિવેકથી. દુરાચારની દવા સદાચાર, હિંસાની દવા અહિંસા, અસત્યની દવા સત્ય, આ બધી દવાના જેણે પ્રયોગ કર્યા છે તેઓ બરાબર અનુભવી છે. જેનો પ્રયોગ કરવાની અનાદિકાળથી થયેલ ભ્રાંતિ નામનો રોગ મટે અને એ માટે સદગુરુ એ અનુભવી વૈદ્ય છે. જેણે પ્રયોગ કર્યો છે એની એ જ જો દવા આપણી અન્ય આપશે તો આપણો આ રોગ મટશે. તો આપણે આ પરમાર્થ માર્ગમાં વિચારણા ચાલે છે તો આત્માનો લાગેલા રોગની દવા, તો આત્માનો રોગ જેણે મટાડ્યો જે પ્રકારે એ પ્રકારથી આપણી દવા અને સારવાર થાય તો જ આપણો રોગ મટશે, એ નિર્ણય લઈ લેવો પડે. પોત હવે આને અનુભવ કર્યો કઈ રીતે એની વાત કરે છે. પોતે જ્યારે સાધક હતા, કોણ? સદગુરુ. સદગુરુ પોતે જ્યારે સાધક હતા અને તેમણે સાધનાનો આરંભ પ્રારંભ કરેલો અને તેમને કોઈ સદગુરુએ આ રોગની દવા બતાવેલ હશે, એમને પણ સાધના કરતા કરતા ખ્યાલ આવ્યો હશે કે મને રોગ પજવે છે દ્વેષ પજવે, રાગ પજવે છે, દ્વેષ પજવે છે, ક્રોધ અને ઈર્ષા પજવે છે. તેમણે પણ તેમના સદગુરુના ચરણમાં માથું મૂકી પૂછ્યું હશે કે આટલા બધા તપ કર્યા, વ્રત કર્યા, જપ કર્યા, પરંતુ હજી કંઈ હાથ ના આવ્યું. તો આ બધા પોતાના અનુભવની અંદરમાંથી પોતે શીખેલા છે અનુભવ કરીને, અને પછી જે એને નિર્ણય પર આવ્યા છે એ નિર્ણય આપણને બોધ રૂપે આપે છે. એ બોધ સદગુરુનો બોધ છે અને એ બોધને અનુસરવું એ આપણા જેવા રોગીની એ ફરજ બને છે, અને તો જ કામ થાય, નહીં તો કામ ન થાય. આગળ પછી કહે છે 301 પાનામાં, અહીં તો સદગુરુ જોઈએ જેઓ સાધનાની પ્રક્રિયામાંથી પસાર થયા છે તેમણે તેમના સદગુરુએ કહેલું બધું પાલન કરેલ છે. સદગુરુએ શું? એના ઉપરના કોઈ ગુરુ જેમની પાસેથી બોધ ગ્રહણ કર્યો એમની આજ્ઞામાં એ રહ્યા છે, વર્ત્યા છે. બધી સદગુરુએ કહેલું બધું પાલન કરેલું છે. ક્યારેક ક્યારેક ગુરુગમ નહીં હોય, અણગમો પણ થયો હશે અને ગુરુ આજ્ઞા કરે પણ ના પાડે એવું પણ થયું હશે. આવા દર્દોમાંથી પસાર થયા હશે તથા તેમણે ઘણા દર્દો મટાડ્યા છે એવો અનુભવી છે. જેમણે અનુભવ નથી તેવો જો દવા આપતા સજાય તો દર્દ ખૂટી પણ નીકળે, અનુભવ નથી તો દવાનું રિએક્શન આવે, દર્દ બીજા ફૂટી નીકળે. એ વાત એટલા માટે કરી છે કે અનુભવી વૈદ્ય જોશે, ગમે તેવો વૈદ્ય નહીં ચાલે. અનુભવી ગુરુ જોશે, ગમે તેવો ગુરુ નહીં ચાલે. પછીના પારામાં કહેશે, સદગુરુ બોધ આપે એ એમની દવા. બોધ મળ્યા પછી હવે શિષ્યની જવાબદારી આવે. જો બોધ મળ્યા પછી શિષ્ય તેનો વિચાર કરે તે દવાનો ઉપયોગ, એના પર ઉપયોગ શું, એના પર વિચાર કરવા. એ બોધ મળ્યો છે એના પર વિચાર કરે, એ દવાનો ઉપયોગ, એ દવા ગુણ ક્યારે કરે, પરિણમે ક્યારે. તો કે દર્દી તો ડૉક્ટરને પૂછે કે આ દવા લઈને શું પરેજી રાખવી, અને ડૉક્ટર કે બધું ખાવું. અત્યારે આપણે જોઈએ છીએ, અનુભવ છે, ડૉક્ટરો એમ જ કે બધું ખાવાની છૂટ. અને ડૉક્ટર એમ કે આ ન ખાવું આ ન ખાવું, કે ભાઈ આ ડૉક્ટર બહુ આકરા હોય, એની દવા આકરી. એ કે આ ખાવું નહીં, આ ખાવું નહીં, તો ખાવું શું. અમારે એક ગોંડલમાં, મને ખબર, ગોંડલમાં એક ડૉક્ટર હતા, આપણે જઈને જ હતા, કામદાર ડૉક્ટર. તો જ્યારે બહુ કોઈ પૂછે ને, એટલે એમ કે મારા માથા સિવાય બધું ખાવાની છૂટ, મારું માથું ખાવા, આકરા થઈ જાય. આકરા થઈને પછી એમ કે મારું માથું ખાવા, બાકી બધું ખાવાની છૂટ, એમ કરીને એને કાઢી મૂકે. આવું છે. તો શું દવા, ડૉક્ટર કે બધું ખાવું, પણ પછી ઓલો આવે, મને એસિડિટી થઈને મને આમ થયું ને મને તેમ થયું ને. પણ અત્યારના ડૉક્ટરો શું કરે, બોલો કે મને એસિડિટી થઈ તો એમ નહીં કે આ ખાવાનું બંધ કરે, એને એમ કે છે કાલે એસિડિટીની દવા. બોલો કે મને જરાક જાડો પાતળો આવ્યો, જરાક બે ત્રણ વાર જવું પડ્યું, તો કે હાલે આની દવા. એમ દવા ઉપર દવા, દવા ઉપર દવા, દવા ઉપર દવા આપ્યા કરે. આવડું મોટું લિસ્ટ બનાવી દે કાગળમાં, 7-8-10 દવાનું. પણ એમ ન કે તારી આ ભૂલ છે, એમાંથી તું બહાર નીકળ. કારણ કે તો એનો ધંધો વળી પાછો કદાચ એને ભય હશે, ખબર નહીં, સાહેબ બેઠા છે એટલે બહુ નથી કહેવાનું મારે. તો જેમ સાધના કરવી હશે તેને સદગુરુના ચરણોમાં બેસવું પડશે. અને ભ્રાંતિ રોગ જો મટાડવો હોય તો રોગની દવા લીધા પછી કડકપણે પથ્ય પરેજીનું પાલન કરવું પડશે. છેલ્લા એક પારામાં કહે છે, નીચેના પારામાં, સદગુરુની આજ્ઞા એ હુકમ નથી. ઘણી વખત આપણને એમ લાગે કે આ સદગુરુ બહુ કડક છે, તો કે જેમ સમજી લઈએ, સદગુરુની આજ્ઞા હુકમ નથી, દબાણ નથી, લશ્કરનો નિયમ નથી, સરમુખ અત્યાર નથી. પણ આજ્ઞા એ ચરી છે, એમાં પ્રેમ છે, વાત્સલ્ય છે. મા પણ બાળકને ઠપકો આપે છે, અને પિતા ગુસ્સે થઈને બાળકને તમાચોય મારે છે, પણ ત્યાં ક્રોધ નથી. આ લક્ષમાં આવે છે, ખરેખર ક્રોધ નથી, દેખાય છે ક્રોધી, પિતાને ક્રોધ આવ્યો અને બાળકને તમાચો માર્યો, પણ ત્યાં ખરેખર ક્રોધ નથી, ત્યાં પણ મમત્વ છે. એ દીકરાને કોઈ પ્રકારે ભૂલમાંથી બહાર કાઢવો છે. માત્ર દેખીતો ક્રોધ હોવા છતાં અંદરમાં વાત્સલ્ય છે. એના માટે એક દ્રષ્ટાંતથી સમજાવે છે કે કુંભાર માટલું બનાવે અને પછી શું કરે, એક ટપલું હોય, ટપલાથી ઉપર ટીપે, પણ ટીપે ત્યારે શું કરે, અંદરમાં હાથ પણ રાખે, અંદર વાત્સલ્યનો હાથ છે અને ઉપરથી ટીપે છે, ત્યારે એ ઘડાને આકાર મળે છે, એને બરાબર આકાર મળે. આવું કામ માતા પિતા કરે છે પોતાના સંતાનો માટે. તો સદગુરુ પણ આ જ પ્રકારે એના આશ્રિતની સાર સંભાળ લે છે, અંદરમાં વાત્સલ્યનો હાથ પણ છે અને ઉપરથી ટપલું પણ મારે છે. કડક લાગે છતાંય સરમુખ અત્યાર નથી, લશ્કરનો નિયમ નથી, સમજવું પડે. પછીના પારામાં કહે છે, આધ્યાત્મિક સાધનામાં પણ આંતરિક ઘટનાની આપણને ખબર નથી. એ ઘટનાઓને સદગુરુ જાણે. સમજાય છે? એમ કરીને પાછું આપણને પ્રશ્ન કરે છો મહારાજ સાહેબ, આધ્યાત્મિક સાધનામાં પણ આંતરિક ઘટનાની આપણને ખબર નથી, એ ઘટનાઓને સદગુરુ જાણે. કઈ સમજાય છે? આધ્યાત્મિક સાધના આપણે કરતા હોઈએ અને આપણને કોઈ સદગુરુની નિશ્રા મળી હોય, ત્યારે આપણને ઘણી વખત ન ગમતી એવી વાત અથવા ન ગમતું એવું કાર્ય કરવાનું ગુરુ તરફથી કહેવામાં આવે, ત્યારે આપણને ઘણા વિકલ્પો આવતા હોય. તો કે જ્યાં આ રહસ્ય આપણે પકડાતું નથી માટે વિકલ્પ આવે, પણ આંતરિક ઘટનાની ખબર નથી. આવું ગુરુ શા માટે કહે છે એના પર ક્યારેય વિચાર નથી કર્યો. એટલે જ કહે છે કે સાચો આશ્રિત તો ગુરુની આજ્ઞાને અનુસરે, વિકલ્પ ન કરે, પ્રશ્ન ન કરે. પછી જ્યારે મનમાં સમાધાન ન મળતું હોય અને ગુરુ જ્યારે શાંત ભાવમાં બેઠા હોય, ત્યારે એમની પાસે વિનયપૂર્વક, પ્રભુ આપને એક મારી શંકા પૂછું સમાધાન માટે, એ આજ્ઞા આપે હા, ત્યારે એ સમાધાન કરે. આટલા વિનયપૂર્વક કરતે ત્યારે કામ થાય, પણ પહેલેથી જ આક્રોશ મનમાં ભરેલો હોય ત્યાં કામ નથી થતું. આધ્યાત્મિક સાધનાની આંતરિક ઘટના એને જાણવી પડે. સદગુરુની અહીં જરૂર છે, હું વારે વારે કહું છું. આ સદગુરુ નથી, સદગુરુ તમારી પાછળ પડ્યા નથી, પડવાના પણ નથી, તેમને કઈ લેવા દેવા નથી. આપણે ઘણી વખત એમ થાય ને, કારણ કે ભરતી આપણું અજ્ઞાન કામ કરતું હોય, આપણી અધીરજ, ધીરજ બિલકુલ ન હોય, આવો ઘણી બધી વસ્તુ હોય કે જેને કારણે આપણે જુદી રીતે સદગુરુને મૂલવતા હોય, એટલે આપણું કામ થતું નથી. પણ સદગુરુને તો આપણી કાંઈ પડી નથી, જો આમાં ચોખ્ખું કહી દઉં, એમને કંઈ લેવા દેવા નથી. સદગુરુ તમારી પાછળ નથી પડ્યા, પડવાના પણ નથી, તેને લેવા દેવા નથી. પણ એને એક માત્ર નિષ્કામ કરુણા છે, એ હું અંદરથી ઈચ્છે છે કે આપ આગળ માર્ગ ઉપર આવી જાય, ઈચ્છે છે. પણ માર્ગ ઉપર આવવાની આપણી તત્પરતા નહીં હોય તો પછી છોડી પણ દેશે, સમજી લઈએ. આધ્યાત્મિક ચઢાણ કરવામાં ઘણા પ્રોબ્લેમ આવે છે. છેલ્લા પારાગ્રાફમાં કહે છે, આધ્યાત્મિક ચઢાણ કરવામાં ઘણા પ્રોબ્લેમ આવે છે. તમે સાધનાની શરૂઆત કરી નથી એટલે સલામત છો, ઉપાધિ નથી, કરો જ નહીં તો મુશ્કેલી ક્યાંથી. સ્વાધ્યાય થયા પછી અમે પૂછીએ કે કેમ છો, તો કહેશે લહેર છે. સ્વાધ્યાય સાંભળ્યો એટલે વાત પૂરી થઈ ગઈ, કંઈ કરવાનું જ નથી, કંઈ કરવાનું જ નથી. સ્વાધ્યાય બહુ મજાનો, કંઈ કરવાનું કીધું જ નથી, માત્ર સાંભળવાનું અને ખંખેરીને ઊભા થઈ જવાનું. હા, સ્વાધ્યાય થયા પછી સ્વાધ્યાય સાંભળ્યું એટલે વાત પૂરી થઈ ગઈ, કંઈ કરવાનું જ નથી. પછી શું કરવાની શરૂઆત કરો તો આઘાત પ્રત્યાઘાત આવે. સ્વાધ્યાયમાં જે સાંભળ્યું એને ક્યાંક અમલમાં મૂકો, જીવનની અંદરમાં વાસ્તવિક પ્રકાર ક્યાંય પણ એનો અનુભવમાં મૂકો તો ખબર પડે કે આઘાત પ્રત્યાઘાત કેવા આવે છે. આપણી એક પણ ઇન્દ્રિય ઉપર કાબુ નથી, સ્વાધ્યાયમાં સાંભળ્યું અને આપણે મનથી માની લીધું કે ના ના મને તો બરાબર છે, આપણને કાંઈ ખાવા પીવાનું એવું કાંઈ નહીં, પણ એક જમવા બેસીથી ખબર પડે અને ઘરવાળાને વધારે ખબર હોય. એક પણ ઇન્દ્રિય ઉપર કાબુ નથી, એના પણ એક બે દ્રષ્ટાંતો આપીને પણ વાત કરી છે. પછી વાત કરી છે, આ તારું કામ નથી, રહેવા દે, આ કહેવાનો અધિકાર એક સદગુરુને છે. સદગુરુ આ વાત કરી શકે, આ તારું કામ નથી, તું રહેવા દે, વાળે, ક્યાંય ખોટે રસ્તે જતો હોય તો એને પાછો વાળે, આ તારું કામ નથી, કરવા જેવું નથી. એ લાલબત્તી કોણ? સદગુરુ બતાવે. એ કહેવાનો અધિકાર એક સદગુરુને છે. ફરી કહું છું, સદગુરુને કઈ ધંધો કરવો નથી કે માંડવી નથી, દુકાન માંડવી, મારા ઘરાક બીજા ચાલ્યા જાય એમ પણ નથી. સદગુરુ આવા નિષ્પૃહ હોય, આ એનું એક નિષ્પૃતાની વાત પણ અહીંયા સદગુરુનું લક્ષણ બતાવ્યું. એને કોઈ સ્પૃહા નથી તો જ સદગુરુનું લક્ષણ છે, સ્પૃહા હોય તો એ સદગુરુ નથી. બીજી ચાર વાતની અંદરમાં અહીંયા વાત કરી, રોગ આત્મભ્રાંતિ સમ રોગ નહીં, ચાલો આ રોગ મટાડવો છે તો કોણ મટાડશે? તો કહે સદગુરુ. સદગુરુ વૈદ્ય સુજાણ. તો કે શું કરવાથી મટશે? તો કે ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, એટલે ચડી પાડવી પડશે. અને કઈ દવા? તો કે હા, દવા છે ઔષધ વિચાર ધ્યાન, આ દવા છે. હવે પછીના પ્રવચનમાં દવાની વાત કરશું, આ વિચાર અને ધ્યાન દવાઓ છે. ત્યાર પછી અત્યંત મહત્વની ગાથા પણ છે, જો ઈચ્છો પરમાર્થ તો ખરો સત્ય પુરુષાર્થ, એ ગાથાની પણ વિચારણા ત્યાં આગળ આપણે એ ગાથામાં કરવાના છીએ, ત્યારે જોઈ લેશું. આમ અહીંયા આ ગાથાની અંદરમાં સારરૂપ વાત એ પરમાર્થ માર્ગની અંદરમાં જેણે પ્રવેશ કરવો છે એણે આ વિચારણા પણ કરવી પડશે કે હું સત્યને સમજ્યો છું કે હજી ભ્રાંતિમાં છું, અને જો ભ્રાંતિમાં છું એ વખત સ્વીકાર થાય તો એ ભ્રાંતિ જ્યાં સુધી ટળશે નહીં ત્યાં સુધી સત્ય પૂરેપૂરું નહીં સમજાય, અને જ્યાં સુધી સત્ય પૂરું નહીં સમજાય ત્યાં સુધી સત્યને અનુસરવાનું બનશે નહીં. માટે ભ્રાંતિને ઓળખવી પડે, ભ્રાંતિને ઓળખીને એમાંથી બહાર નીકળવા માટે થઈને તત્પરતા જોશે, અને એમાં સહાયક તરીકે સદગુરુને અને સત્સંગ, બે વાતની અહીં લીધી છે, સદગુરુ અને સત્સંગ એ બેયને સેવન કરવું પડે અને તો જ આમાંથી આપણને મુક્તિ મળે. વિશેષ એમણે એ આના પછીના પ્રવચનમાં લીધું છે આ જ ગાથાને, ત્યારે આપણે વિચારશું. ઓમ સુખદા.